તારીખ 25/4/1991 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના જીવનચરિત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 2.
સ્વભાવની મુખ્યતામાં બધે પર્યાય ગૌણ થઈ જાય છે, પછી મોક્ષની પર્યાય હોય કે ગમે તે, કેમ કે ત્રિકાળી સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ પર્યાય છે, પણ અનંત ગુણ વિશિષ્ટ છે એટલે બધી ગૌણતા થઈ જાય છે. એની દ્રષ્ટિ થઈ એમાં વર્તમાનમાં મુક્ત છું, આનંદ મૂર્તિ છું એવો અનુભવ આવે છે. કે મુક્ત તો મુક્ત કહેવાની અપેક્ષા નથી લાગતી, બંધ મુક્ત થી રહી છે એ તો. બંધ મોક્ષ બે માંથી એક કઈને લાગુ નથી પડતો. એવા સ્વભાવની દ્રષ્ટિ થઈ છે. પછી મોક્ષની ચિંતા શું હોય, અથવા પ્રયોજનભૂત દ્રવ્ય મળી ગયું પછી બીજા પ્રયોજનનો ક્યાં પ્રશ્ન રહે છે? પ્રતિતિ જો કે સાથોસાથ આવી જાય છે, પણ અલ્પકાળમાં મોક્ષ થશે એ પ્રતિતિ આવી જાય છે, પણ એની ચિંતા નથી, એની મુખ્યતા નથી, એટલું દર્શાવવું. ભલે પ્રયોજન પ્રગટ નથી થયું, પણ પ્રગટ થઈ જશે. અંશે પ્રયોજન પ્રગટ થયું છે અને પૂર્ણ પ્રયોજન પ્રગટ થઈ જશે એની પ્રતીતિ આવી જાય છે. પણ એનાથી વિશિષ્ટ એવું જે પોતાનું સ્વરૂપ છે એ પોતે જ છે, એની ખુમારીમાં એને અવસ્થાની ચિંતા નથી. જેમ એક માણસને ઘરમાંથી નિદાન નીકળે તો પછી એને વાપરવાની ચિંતા નથી કે મેં હજી ક્યાં વાપર્યા, વાપરા વગેરે મળ્યા છે એ કેમ કહેવાય? તો કે ના, ન વાપરા હોય તો મળ્યા એ મળ્યા જ છે, વાપરે તો જ મળ્યા કહેવાય એવું કાંઈ નથી એમ છે. અને એ વાપરવામાં સમય લાગે તો એના માટે કોઈ વિકલ્પ નથી કે કેમ સમય લાગે, તો સમય લાગે એ સ્વાભાવિક છે. વસ્તુ મળી ગઈ ને બસ એવું આ નિધાન જેવું છે, ઘરમાંથી નીકળેલા નિધાન જેવું છે. એ નિદાનની અપેક્ષા લ્યો તો પછી કાંઈ વિકલ્પ નથી થાય એવો. ઘરમાંથી દોલત નીકળી પછી મકાન બનતા વાર લાગે કેમ લાગી? મકાન બનશે ત્યારે હજી એનો ઉપભોગ કરશે ને, દાગીના બનશે ત્યારે એનો ઉપભોગ કરશે ને, કપડાં સીવાશે ત્યારે ઉપભોગ કરાશે ને, કાંઈ ચિંતા નથી એને, શું એની ચિંતા ન થાય એમ. તૃપ્તિ થઈ ગઈ અને કૃતકૃતપણું આવી ગયું, એક ન્યાયે કૃતકૃતપણું આવી ગયું, કારણ કે પૂર્ણ સ્વરૂપ છે ને એટલે.
ચર્ચા
દ્રવ દ્રષ્ટિ પ્રકાશ ગ્રંથ સ્વાનુભૂતિ વિભૂષિત પુરુષાર્થ મૂર્તિ પૂજ્ય શ્રી નિહાલ ચંદ્રજી સોગાની દ્વારા લિખે પત્રો વ તાત્વિક ચર્ચાઓ મેં નિરૂપિત અધ્યાત્મ કે મૂળ ઓર સૂક્ષ્મ સિદ્ધાંતો કા અનુપમ સંકલન હૈ. આ ગ્રંથનો વિષય શું છે? નિહાલચંદ્રજી સોગાની જે સ્વાનુભવથી વિભૂષિત હતા અને પુરુષાર્થ માટે જેમની અસાધારણતા હતી, એમના પત્રો અને તાત્વિક ચર્ચાઓ કે જેમાં અધ્યાત્મના મૂળ અને સૂક્ષ્મ સિદ્ધાંતો રહ્યા છે એનું એક સંકલન છે. યોગ ગ્રંથ જૈન વાંગ્મય કે આધ્યાત્મિક વિભાગ થી એક અનોખી થાતી હૈ કે આ ગ્રંથ છે જૈન સાહિત્ય વાંગ્મય એટલે ધાર્મિક સાહિત્યને વાંગ્મય કહેવાય છે. વેદાંતની અંદર આ પ્રશ્ન ધાર્મિક સાહિત્યને વાંગ્મય કહેવાય છે. આ ગ્રંથ પણ જૈનના આધ્યાત્મિક સાહિત્યમાં એક અધ્યાત્મ વિભાગની એક અનોખી સંપત્તિ છે. આધ્યાત્મિક જે ગ્રંથો છે એ ગ્રંથોમાં એક અનોખી જાતનો ગ્રંથ છે. આ કાલસે અજ્ઞાની જીવને અપને પારમાર્થિક મૂળ સ્વરૂપ જો શાશ્વત ત્રિકાળ એકરૂપ નિષ્કમ વ ધ્રુધામ હૈ ઉસકો દ્રષ્ટિ મેં ન લે સમય ઉત્પાદ વ્યય સ્વરૂપ એક વર્તમાન પર્યાયવતગી અપના સ્વરૂપ જાન માનકર જાનકર માનકર અનાદિથી જીવે પોતાની પર્યાય દ્રષ્ટિ રાખી છે. કેવી પર્યાય છે? ઉત્પાદ વ્યય રૂપ છે, ચંચળ છે, એવી એક વર્તમાન ક્ષણિક પર્યાય ઉપર જ પોતાની દ્રષ્ટિ પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. અનાદિકાળથી પોતાના મૂળ પારમાર્થિક સ્વરૂપને શાશ્વત સ્વરૂપને ત્રિકાળ એકરૂપ નિષ્કંપ સ્વરૂપને ધ્રુવધામને દ્રષ્ટિમાં લીધું નથી. આ અનાદિની ભૂલ થઈ છે. ઓર એસી વિપરીત દ્રષ્ટિ મેં વો અપના અસ્તિત્વ ક્ષણિકવત શ્રદ્ધને રૂપ ભાવ છે સ્વયં કે મૂળ સ્વરૂપ કા નિરંતર ઘાત કરતા રહા હૈ. એવી અવસ્થાની વિપરીત દ્રષ્ટિમાં પોતાના મૂળ શ્રદ્ધિને પોતાના ભાવમાં ભૂલીને ના ભાવમાં પોતાના સ્વરૂપને જ ભૂલીને નિરંતર સ્વરૂપનો ઘાત કર્યો છે. સદા જ્ઞાનમાં સ્વરૂપ તો ત્રિકાળ સ્વરૂપ જ રહે છે, સ્વરૂપનો આમ ઘાત નથી થતો, પણ શ્રદ્ધા જ્ઞાનમાં ઘાત કર્યો છે. ઓર વૈશે ભાવ કે ફલ સ્વરૂપ વો અનાદિશે દ્રવર ભાવ મરણ કો સંપ્રાપ્ત હોતા આયા હૈ. અને એ રીતે પોતાના સ્વરૂપનો ભાવમાં ઘાત કરીને એના ફળ સ્વરૂપે અનાદિથી દ્રવ્યમરણ પણ કર્યું છે અને ભાવમરણને પણ પ્રાપ્ત કર્યા છે. અનંત દ્રવ્યમરણને અનંત ભાવમરણ કર્યા છે. ઓર વસ્તુ સ્થિતિ ભી યહી હૈ કે જૈસે દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ ભૂતિ. જેવી પોતાની દ્રષ્ટિ એવી જ એ બધી સૃષ્ટિ રચે છે, પોતાની દ્રષ્ટિ અનુસાર બધું કલ્પે છે. અસલ મેં જીવ કે પંચ પરાવર્તન રૂપ સંસાર કે અસલ મેં જીવ કે પંચ પરાવર્તન રૂપ સંસાર કે અનંત ક્લેશ સંતતિ કા એકમાત્ર મૂળ કારણ ઉક્ત વિપરીત દ્રષ્ટિ હી હૈ. એટલે વાસ્તવિકપણે જોવામાં આવે તો આ જીવ જે પંચ પરાવર્તન રૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને પરમ અનેક અનંત ક્લેશની પરંપરા એના અવસ્થામાં વર્તી રહી છે, એનું એકમાત્ર મૂળ કારણ એ છે કે પોતાની વિપરીત દ્રષ્ટિ છે, સ્વરૂપ સ્વભાવની દ્રષ્ટિ ધ્રુવધામની કરી નથી, ક્ષણિક પર્યાયની દ્રષ્ટિ કરી છે. એ દ્રષ્ટિ એને મિથ્યાત્વ કહેવામાં, જો અનાદિશે મિથ્યાત્વ ભાવ રૂપમાં નિરંતર વર્ત રહી છે, એ વિપરીત દ્રષ્ટિ છે એને મિથ્યાત્વ ભાવ કહેવામાં આવે છે અને એ અનાદિથી વર્તી રહ્યો છે. એસે ભાવ કો આગમ મેં પર્યાય બુદ્ધિ, પર્યાય મૂંઢતા, પર્યાય કા કર્તૃત્વ, પર્યાય મેં એકત્વ, પર્યાય મેં અસ્તિત્વ આદિ અનેક સંજ્ઞાઓ છે દર્શાયા હૈ. આ બધા નામ છે એના, મિથ્યાત્વ ભાવ કો, પર્યાય દ્રષ્ટિ કો, પર્યાય મૂંઢતા કો, પર્યાયનું કરતાપણું કયો, પર્યાયમાં એકત્વ બુદ્ધિ કહો, કે પર્યાયમાં પોતાના અસ્તિત્વને શ્રદ્ધાથી થાપ્યું છે એમ કહો, એ બધી સંજ્ઞા એટલે બધા જુદા જુદા નામ છે. એક જ ભાવના જુદા જુદા નામથી આગમની અંદર એ વાત દર્શાવી છે. વાસ્તવિકતા તો એ હૈ કે વિપરીત શ્રદ્ધા અથવા વિપરીત દ્રષ્ટિ કે ગર્ભ મેં અનંત દોષો વ દુઃખો કે સર્જન ક્ષમતા સદા વિદ્યમાન રહેતી હૈ, ઓર ઉસે પ્રતિપલ દોષ વ દુઃખ અંકુરિત હોતે હી રહેતે હૈ. વાસ્તવિક એ છે કે આ વિપરીત શ્રદ્ધાને લીધે એના ગર્ભમાં એટલે એમાં શક્તિ છે, ગર્ભમાં એટલે એમાં શક્તિ છે વિપરીત શ્રદ્ધામાં, કે અનંત દોષ ઉત્પન્ન થાય, અનંત દુઃખ ઉત્પન્ન થાય એવી એનામાં ક્ષમતા એટલે શક્તિ છે, યોગ્યતા છે, સદાય છે એવી યોગ્યતા કે જેના ફળ સ્વરૂપે દોષ અને દુઃખ એકઠા જ કરે છે, અંકુરિત થાય છે એટલે પ્રગટા જ કરે છે. અતએવ મુમુક્ષુ કા સર્વપ્રથમ કર્તવ્ય એ હૈ કે દ્રષ્ટિ વિપર્યાસ જૈસે સર્વ ક્લેશો કો, ક્લેશો કે જનક કે ભયંકરતા કા મૂલ્યાંકન, જૈસા કે જ્ઞાની ધર્માત્માઓને નિર્દિષ્ટ કિયા હૈ તદ અનુરૂપ ભલી ભાંતિ નિશ્ચય કરે, और फिर अपनी सर्वशक्ति उस विपर्यास के मूल को निरस्त करने में लगावे. सोचे माटे मुमुक्षुओनो सौथी पहला एक कर्तव्य छे कि आवा दृष्टि विपर्यास जीवा मोटो दोष छे, आ भयंकर दोष छे कि जेनाथी बधाज क्लेशोनो ये उत्पादक छे, एवा भयंकर दोषोनो मूल्यांकन करे एटले एना नुकसान ने समझे. દ્રષ્ટિ વિપર્યાસનું નુકસાન કેટલું છે અને જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી એ દોષ છોડવાની વાસ્તવિક પરિસ્થિતિ ઊભી ન થાય. અનંત સંસારનું કારણ એ છે, અનંત દુઃખનું કારણ એ છે, અને એટલા માટે એની ભયંકરતા, એનું નુકસાન ભયંકર નુકસાન છે એ વાસ્તવિકપણે જેમ જ્ઞાનીઓએ સારી રીતે કહ્યું છે, દર્શાવ્યું છે એ રીતે પોતાને જ્યાં સુધી ખરેખર ન ભાસે, નિશ્ચય એટલે ખરેખર ન ભાસે, જો ભાસે તો એ પોતાની સર્વશક્તિને એને નિર્મૂળ કરવામાં લગાવે, પણ જ્યાં સુધી ભાસે નહીં ત્યાં સુધી લગાવે તભી ઉસકા આત્મશ્રેય સંભવ હૈ, અને ત્યારે જ આત્મશ્રેય છે એટલે આત્મકલ્યાણ થઈ શકે. આયા જરા વિચાર કરવા જેવો વિષય છે કે મુમુક્ષુ જીવમાં સૂક્ષ્મ હોવાને લીધે આ બધી પ્રયોજનભૂત વાત સમજવાની શક્તિ છે, સમજે પણ છે, સમજ્યા છતાં ભૂલ ભાંગતો નથી એનું શું કારણ. અહીંયા એક મૂલ્યાંકન શબ્દ આવ્યો એ નથી જીવ, સમજણ થઈ છે, સમજણ થવી અને મૂલ્યાંકન પૂર્વક સમજણ થવી એ બેમાં ફરક છે. સો એકડા શીખ્યો હોય કોઈ છોકરો 5 વર્ષનો, એને એમ કહ્યું કે 100 રૂપિયાની નોટ છે, તો બરાબર છે લખેલું છે મારા આંખમાં એવી રીતે જ આવે છે, 1 મિનિટ 2 મિનિટ 100 બરાબર છે, 100 રૂપિયાની નોટ છે, કેટલાની નોટ છે 100 રૂપિયા વાળી, પણ એને 100 રૂપિયાની કિંમત કેટલી એને એને ખબર નથી. તો એ તો બીજા રમકડાની જેમ એને એની સાથે પણ રમે, એને કે રાજકારી પાણી તો એને રમત રમ ચાલો કે આને આને રમતમાં ગોઠવો રમકડાની આરે આરે શું એવી રીતે, બીજી એને ખબર નહીં પડે. એમ સમજાય છે, પણ એનું મૂલ્યાંકન આવવું. નુકસાનનું મૂલ્ય થાય તો નુકસાનથી બચવાનો પ્રયાસ થયા વગર રહે નહીં. લાભનું મૂલ્યાંકન થાય તો લાભ પ્રાપ્ત કરવાનો પ્રયાસ થયા વગર રહે નહીં. એટલે પોતાનું પ્રયોજનભૂત કાર્ય એ છે કે લાભ પ્રાપ્ત થવો અને નુકસાનથી છૂટી જવું, અને એ સંબંધીનો જે ભાવની અંદર પ્રયાસ થવો, ઇનિશિયેટિવ ઉભો થઈ જવો, એ શું એ કાર્ય જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી સમજણ, એ સમજણનું ખરેખર મૂલ્ય થઈને સમજણ નથી આવી એની. હા નથી બોલ્યો, એટલે ખરેખર જે સમજાવવું જોઈએ નથી મૂલ્યપૂર્વક. એટલે શું થાય છે કે ત્યાં એમ ટેમ થયું હવે કે એનું કારણ દર્શન મોહ હજી તીવ્ર છે. દર્શન મોહ તીવ્ર હોય તો અન્ય પદાર્થોનું મૂલ્ય આવે છે, શરીરને મૂલ્ય આવે છે તો શરીરની જાળવણી થાય છે, પછી શરીરને નભવાના અનુકૂળતાના સાધનો છે એનું મૂલ્ય થાય છે, એની જાળવણી થાય છે, સાવધાની થાય છે. તો એ મૂલ્ય જ્યાં સુધી ઊભું છે, એ કિસ્સોને શેને કારણે ઊભું છે, એ દર્શન મોહને લઈને ઊભું છે. એ દર્શન મોહ જ્યાં સુધી એમને એમ છે, મંદ નથી પીડ્યો ત્યાં સુધી મૂલ્ય નથી આવતું. એટલે સમજાય છે ને મૂલ્ય નથી આવતું એનું કારણ દર્શન મોહ છે, અને એ દર્શન મોહ બીજું ખરાબ કામ એ કરે છે, સમજાયનો સંતોષ પકડાવે છે. સમજીને પ્રયાસ ચાલુ થવો જોઈએ, એ પ્રયાસ નહીં થવાનું કારણ શું, કે સમજાયાનો સંતોષ થયો કે ચાલો મને સમજાઈ ગયું, આવી મને સમજણ નહોતી એ મને સમજણ થઈ ગઈ. એ સમજણ થયાનો જે સંતોષ આવે છે એ સંતોષ પોતે દર્શન મોહનું લક્ષણ છે. એટલે એને પ્રયત્નમાં જે પ્રવેશ કરવો જોઈએ, પ્રયત્નના જે નવા સ્ટેજમાં પ્રવેશ કરવો જોઈએ, એ પ્રવેશ નથી કરી શકતો. આ એક વિચારણાનું સ્થળ છે. જિજ્ઞાસા પૂરી થઈ ગઈ, દર્શન મોહ તીવ્ર થયો, એટલે એનું જે કાર્ય કરવું છે એ નથી થતું, અને એનું મૂલ્યાંકન નથી થતું દર્શન મોહને. મિત્ર, જીવનો એવો સ્વભાવ છે કે નુકસાન હોય ત્યાંથી ખસ્યા વગર રહીએ નહીં, નુકસાનનો નિષેધ કર્યા વગર રહીએ નહીં, અને લાભ હોય તો એની પ્રાપ્તિ માટે ઉત્સાહિત થયા વગર રહીએ નહીં. એનો રસ તીવ્ર થાય થાય ને થાય, લાભ ભાળે એટલે રસ એને ઉપજાવવો ન પડે, રસ ઉપજી જ જાય એના પરિણામમાં. બહુ કુદરતી છે, સ્વભાવગત છે જીવના. આમાં કેમ નથી થતું આમાં આત્મિક કાર્યમાં, કે એને જે આત્મિક કાર્યની અંદર એનું નફો નુકસાનને મૂલ્ય સમજાવવું જોઈએ એ ખરેખર નથી સમજાવ. આ એક વિશેષપણે ઊંડાણથી વિચારવા જેવો મુદ્દો છે. વિપરીત એટલે વિપરીત દ્રષ્ટિ. હા, વિપરીત ને મિથ્યા, મિથ્યા કહો વિપરીત કયો, બધા જુદા જુદા છે. ઉક્ત મહત્વ કે હેતુ છે, પૂજ્યશ્રી સોગાનીજી કે કથિત મહાવિપર્યાસ કે વિરુદ્ધ પરમ પરમાર્થ રૂપ નિજ મૂળ તત્વ કી સર્વોત્કૃષ્ટ ઉપાદેયતા દર્શાતે હુએ અપની અનુઠી દ્રવ્ય દ્રષ્ટિ પ્રધાન શૈલી મેં જીતને પ્રચંડ પ્રહાર કિયે હૈ વે જીવ કો અનાદિ રૂઢ પર્યાય દ્રષ્ટિ કે ચંગુર સે છોડવાને और सर्वश्रेय की मूल द्रव्य दृष्टि कराने हेतु सचोट सबल और सार्थक वो उपकारभूत निमित्त होने से उन्हें ग्रंथारूढ़ किया गया है। शू कहते कि आवा महत्वना हेतु थी। पूज्य सुगानंद जी जे महाविपर्यास એવો જે શબ્દ વાપર્યો છે, દ્રષ્ટિ વિપર્યાસ એટલે મહાવિપર્યાસ, સૌથી ભયંકર એના વિરુદ્ધ, એ મહાવિપર્યાસના વિરુદ્ધ પરમ પરમાર્થ રૂપ જે નિજ મૂળ તત્વ છે એ તત્વની સર્વોત્કૃષ્ટ ઉપાદેયતા દર્શાવતા થકા પોતાની અનોખી દ્રવ્ય દ્રષ્ટિ પ્રધાન શૈલીમાં એટલા બધા પ્રચંડ પ્રહાર કર્યા છે કે જીવને જે અનાદિરૂઢ પર્યાય દ્રષ્ટિની ચુંગાલમાં ફસેલો છે એમાંથી છોડાવવા માટે અને સર્વશ્રેય એટલે પૂરું આત્મકલ્યાણ એને એનો મૂળ આત્મ સર્વશ્રેયનું મૂળ પૂરા આત્મકલ્યાણની મૂળ એવી જે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાના હેતુથી એમણે સચોટ સબળ એટલે બળવાન અને સાર્થક એટલે સફળ થાય એવા ઉપકારભૂત નિમિત્ત થાય એવા એમના જે વચનો હોવાથી આ જગ્યાએ એમને ગ્રંથારૂઢ કરવામાં આવ્યા છે, એમના વચનોને પુસ્તકારૂઢ કરેલા છે। શ્રી સુગાનીજી કે કથન પદ્ધતિ મેં એસી મૌલિકતા સહજતા પ્રખરતા ઓર સ્પંદનયુક્તતા સન્નિહિત હૈ જિસસે જિસકે સમ્યક સ્પર્શ સે પાત્ર જીવ કા સુષુપ્ત પડા હુઆ આત્મા અપને શ્રેયાર્થ સંવેગ સે એકદમ ઉછળ પડે। આ એમની દ્રષ્ટિનો અંદર અતિશય છે, એમના વચનોનો અતિશય છે, કથન પદ્ધતિ એટલે વચનોનો એવો અતિશય છે, કહેવાની શૈલીનો એ બીજાથી જુદા પડી જાય છે। મૌલિકતા એટલે સ્વતંત્ર બીજાથી જુદા પડી જાય એવી વિશિષ્ટતાવાળા છે, સહજતા એમાં ઘણી છે, પ્રખરતા એટલે પ્રચંડતા ઘણી છે, સ્પંદનયુક્તતા એટલે એમાં સંચેતન આવી જાય, હલાવી નાખે એવા બધા ગુણો એની અંદર ગર્ભિત છે કે જેના સમ્યક સ્પર્શથી એટલે યથાર્થ પ્રકારે જે એનો સ્પર્શ થાય તો પાત્ર જીવોને જે આત્મા સુષુપ્ત પડી ગયો, સુષુપ્ત મોજમાં સુષુપ્ત દશામાં છે તે આત્માના હિતના વેગથી, સંવેગ એટલે આત્મહિતનો વેગ આવો એને સંવેગ કહે છે, પોતાના આત્મકલ્યાણ માટેના સમ્યક વેગથી એકદમ ઉછળી પડે। ઓહો, આવી સરસ વાત કરી છે। લેકિન ઇસ તથ્ય કે સુપ્રતીતિ તો પાઠકો કો ગ્રંથ મેં નિર્દિષ્ટ ભાવો કો કે વાચકો સમીચીન રૂપ સે અવગાહન કરને પર ભી હોગી, એટલે એને વિશેષ વખાણ કરવાના બદલે જે એમના વચનોને સીધા વાંચે તો વાચકને પોતાને એના વાચ્યને સારી રીતે, વાચકનું જે વાચ્ય છે એનું અવગાહન કરે એટલે ઊંડાણથી એનો પોતાને આત્મસાત કરે એને અવગાહન કહે છે। આ તો અવગાહન એટલે રોકવું, જગ્યા રોકવી, એના વાચ્યની અંદર બેસી જવું એને અવગાહન કહે છે, ત્યારે જ એ ખરેખર પાઠકોને એની ખરેખર પ્રતીતિ થશે। કહેવાથી શું વિશેષ, એમ કે વાંચીને એના વાચ્ય સુધી પહોંચે ત્યારે જ એને ખબર પડશે કે ખરેખર આ વસ્તુ કેટલી સુંદર છે। ઉલ્લેખનીય અનંત કરુણામૂર્તિ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કી વર્તમાન વ ભાવિ મુમુક્ષુ સમાજ પર અસીમ નિષ્કારણ કરુણા રહી છે। અહીંયા એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી કે જેમને અનંત કરુણા હતી વર્તમાન સમાજ ઉપર અને ભાવિ મુમુક્ષુ સમાજ ઉપર, એમની અનંત નિષ્કારણ કરુણા રહી છે, પર ઈસ કરુણા દ્રષ્ટિરૂપ દેશના તથા સ્વયં કે જ્ઞાન ધ્યાન સાધના કા મુખ્ય કેન્દ્ર સબસે સુવર્ણપુરી સોનગઢ રહેને છે, યો ક્ષેત્ર તીર્થધામ મેં પરિણત હુઆ હૈ। શું છે એ કરુણા દ્રષ્ટિ રૂપ એમની જે દેશના ત્યાં ઉપદેશ ચાલ્યો એમણે પોતે પણ ત્યાં જ્ઞાન ધ્યાન અને સાધના મુખ્યપણે કરી છે. એટલે આજે સોનગઢ છે એ તીર્થધામ રૂપ પરિણત થઈ ગયું છે. પરંતુ યહ તીર્થધામ શ્રી નિહાલચંદ્રજી સુગાની કે લીએ તો જ્ઞાન કલ્યાણક સ્થળ સિદ્ધ હુઆ હૈ. સુગાનીજીને સોનગઢમાં સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાથી ગુરુદેવે જેને તીર્થધામ બનાવ્યું એ એમને જ્ઞાન કલ્યાણકનું ધામ થઈ ગયું એમના માટે. યહી ઉન્હોને અપને પ્રથમ દિન કે સંક્ષિપ્ત છે પરિચય મેં હી શ્રી ગુરુ કે શ્રીમુખ સે મુખરિત પ્રથમ ભવછેદક દેશના જીલકર ઉસી દિન અનાદિરૂઢ મિથ્યાત્વ કો વિધ્વંસ કર મોક્ષ પથ કી પ્રથમ સિદ્ધિરૂપ સ્વાનુભૂતિ પ્રગટ કરી. અને એ જ્ઞાન કલ્યાણક થયું એટલે શું કે એમણે પોતાના પહેલા જ દિવસના ટૂંકા પરિચયમાં, સંક્ષિપ્ત એટલે ટૂંકા પરિચયમાં જ ગુરુ શ્રી ગુરુના મુખથી, જે શ્રી ગુરુના શ્રીમુખથી નિખરિત એટલે ખરેલી જે ભવછેદક ઉપદેશ દેશના એને ઝીલી લીધી અને પોતાના અનાદિરૂઢ મિથ્યાત્મનો નાશ કરીને મોક્ષ માર્ગની જે પહેલું પગથિયું કહેવાય, સીડી એટલે પગથિયું, હિન્દીમાં સીડી કહે છે, આપણે પહેલું પગથિયું કહીએ, પહેલા પગથિયારૂપ સ્વાનુભૂતિને પ્રગટ કરી એટલે ચતુર્થ ગુણ સ્થાનને પ્રાપ્ત કર્યું. યહી પૂજ્ય ગુરુદેવ શ્રી કે અપ્રતિમ બાહ્ય જિનશાસન પ્રભાવના કે પ્રતાપ વ પ્રસાદ છે શ્રી સુગાનીજી કે અંતર મેં નિશ્ચય જિનશાસન કા ઉદય હુઆ. હવે આમાં નિશ્ચય વ્યવહારના જિનશાસનનો મેળ કર્યો છે કે આ જ રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે બાહ્ય જિનશાસન પ્રભાવનાનો ઉદય હતો એના પ્રતાપથી ને એના પ્રસાદથી એટલે એમની મહેરબાનીથી શ્રી સુગાનીજીના અંતરમાં પણ સ્વાનુભૂતિ એટલે ભાવ જીન શાસન, નિશ્ચય જીન શાસનનો પ્રગટપણો ઉદય થયો. યહ એક એસી અનૂઠી, અનુપમ ઓર ગૌરવમયી ઘટના હૈ જો સુવર્ણપુરી તીર્થધામ કે સ્વર્ણિમ ઇતિહાસ કે પન્નો પર રત્નાક્ષર મેં ટંકોત્કીર્ણ હૈ. આ એક અનોખી ઘટના છે, અનુપમ ઘટના છે અને એક ગૌરવમય ઘટના છે કે જે સુવર્ણપુરી તીર્થધામના જે ઇતિહાસ છે એના પાના ઉપર રત્નના અક્ષરથી કોતરેલી છે. જિસકી પ્રભા એટલે જેનું તેજ સ્વયં નિરંતર જગમગા રહી હૈ, એ પ્રભા એટલે એની શિખા, તેજની શિખા પોતે જ નિરંતર પોતાનું સ્વરૂપ જગમગાવી રહી છે. જીસે અનદેખા કરના સંભવ નહીં એટલે એને ગૌણ કરવું એ સંભવ નથી. આવી સરસ વાત છે, એને ગૌણ ન કરી શકાય એમ કે છે. પરમાર્થત યથાર્થત વસ્તુત પ્રસ્તુત ગ્રંથ કે મૂળ તો પૂજ્ય ગુરુદેવ શ્રી હે. હવે આ દ્રવદ્રષ્ટિ પ્રકાશ એ સુગાનીજીનો ગ્રંથ આપણે કહીએ છીએ પણ મૂળમાં તો આ ગુરુદેવશ્રી છે, આ ગ્રંથના મૂળમાં ગુરુદેવશ્રી છે. કેમ કે ગ્રંથ ભલે સુગાનીજીની વાણીથી ઉત્પન્ન થયો હોય પણ સુગાનીજીની ઉત્પત્તિ ગુરુદેવથી થઈ એટલે મૂળમાં આ ગ્રંથના મૂળમાં પણ ગુરુદેવ જ છે. કારણ કે ઉન્ની ધર્મ પિતા શ્રી કી ભવાંતકારી દેશના કે પ્રસાદ છે હિ શ્રી સુગાનીજી કા સદ્ધર્મ મેં નયા જન્મ હુઆ હૈ. સુગાનીજીનો ધર્મમાં નવો ભવ થયો કહેવાય. એક ભવમાં એમણે બે ભવ કર્યા, એક સંસારનો અને એક મોક્ષ પગ, મોક્ષ પથનો, મોક્ષ માર્ગનો. નવો જન્મ થયો એમનો એ ધર્મ પિતાશ્રીની ભવાંતકારી દેશનાથી, ભવને અંત કરનારી દેશના એટલે ઉપદેશના પ્રતાપથી. અતો ઉનકે પાવન ચરણારવિંદ મેં અત્યંત ભક્તિભાવ છે કોટી કોટી ગુરુદેવને વંદન કર્યા છે. પ્રસ્તુત ગ્રંથ કે પ્રકાશન હેતુ પ્રકાશે સામગ્રી સુલભ કરાને કે લીએ હમ શ્રી રમેશચંદ્ર સોગાને કલકત્તા કે આભારી હૈ. એટલે આ આભાર માનવામાં આવ્યો છે. ના દિવસ નથી, બહુ કોઈ કોઈ ધ્યાન રાખ્યું નથી ઘરમાં, એમના પ્રત્યે ઘરમાં કોઈનું ધ્યાન ગયું નથી, એ હતા ત્યાં સુધી કોઈનું ધ્યાન નથી ગયું, ન તો અમુક શું સમાજનું ધ્યાન ગયું છે કે ન તો કલકત્તામાં એ તો શરૂઆતમાં માંચન કરતા હતા તોય ધ્યાન નથી ગયું. પછી છેલ્લે એક 40 દિવસ વાંચન કર્યું છે થોડા પ્રસિદ્ધિમાં આવ્યા પછી, તો એ કોઈનું એ રીતે ધ્યાન નથી ગયું, ઘરમાં તો કોઈનું ધ્યાન હતું જ નહીં. હા એમને એમને તો કાંઈ એવી દરકાર નથી કરી, મસ્તીમાં જ રહ્યા છે. તો એમ કહેતા હતા કે 15 દી ક્યાં વ્યા ગયા મને ખબર નથી પડી. પછી એમના ઘરેથી તાર આવ્યો હતો, તાર એટલા માટે આવ્યો હતો કે મુંબઈમાં હિન્દુ મુસલમાનનું મોટું ઉંદર છે, 1946માં આવેલા એ વખતે બધા ઉલડો ચાલતા હતા, 47નું આ હિન્દુસ્તાન પાકિસ્તાન થવાનું હતું ને, 1947માં હિન્દુસ્તાન પાકિસ્તાન થયું ને, આ ગાંધીજીને ગોળી મારી પિયરસામાં બધા હિન્દુ મુસલમાનના ઉલડ બહુ થતા હતા, મુંબઈમાં ઉલડ ફાટી નીકળેલું. એમને કંઈ ઘરે એવી વાત કરેલી કે કદાચ હું મુંબઈ પણ જાઉં, મુંબઈ ગયા સોનગઢ જવાની ને મુંબઈ જવાની બે વાત ચાલેલી. હવે અત્યારે સોનગઢ છે કે મુંબઈ છે કંઈ ખબર નહોતી, કેમ કે અહીંયા આવ્યા પછી એ બધું ભૂલી ગયા હતા કે ઘરે કાગળ લખવો જોઈએ હું સોનગઢ પહોંચી ગયો છું, એમાં રોકાવાનો કાંઈ સમાચાર નહીં આપે છે, એ લોકોને ચિંતા થઈ. એટલે લોકોએ સોનગઢ અને મુંબઈ બે જગ્યાએ તાર કર્યો કે તમારે કુશળતાના સમાચાર આપો, વાયર વેલફેર. એમણે મને વાત કરી, 15 દિવસે મને ખ્યાલ આવ્યો કે મેં ઘરે સમાચાર નથી આપ્યા કે હું હજી સોનગઢમાં છું. પછી અમે તારથી સમાચાર આપી દીધા કે હું અહીંયા બરાબર છું, કુશળ છું. એટલે એમને ઘરવાળાને કે એમને કોઈને કાંઈ એમણે ક્યાંય નોંધ કરી નથી, એ તો ક્યાંય લખતા જ નહીં, એ તો પ્રસિદ્ધિ થાય એવું એક કામ ન કરે કે કોઈ જાણે શું, એ જેને પહેલેથી જાતની એમની વૃત્તિ રહી છે. અંતમાં પાઠકગણ માત્ર અપને આત્મશ્રેય કે લક્ષ્ય છે પ્રસ્તુત ગ્રંથ કા વારંવાર અધ્યયન કરે એસે વિનમ્ર અનુરોધ કે સાથ ટ્રસ્ટીગણ મિત્રાક્ષત સાહિત્ય પ્રસારક કૃષ્ણ. એ રીતે શુભ ભાવનાથી આ ગ્રંથનું પ્રકાશકી નિવેદન કરેલું છે. એને પરની પરનું કરે છે એ જ્ઞાની એમ કે છે, એને તો એ જ આત્મા છે, એને તો દેહ જ આત્મા છે અને સંયોગ જ આત્મા છે. એ પરની પર્યાયમાં પોતા પણ હું કરે છે, જ્ઞાની સ્પષ્ટીકરણ આપે એને ક્યાં પરમાનો અનુભવ છે, એને તો સ્વપણાનો અનુભવ છે, એમાં એને પરપણાનો અનુભવ નથી. અથવા એવું જે કરે છે એમાં મૂળમાં પર્યાય દ્રષ્ટિ છે, ત્યાં સુધી કેમ પહોંચો, મૂળમાં પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થઈને જ્ઞેય ઉપર ચાલ્યો, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે તો સ્વભાવ ઉપર ચાલ્યો જાય, આ એનો નિયમ છે. પછી અમુક તો રમેશભાઈ લખ્યું છે એટલા માટે એમાં સ્પષ્ટીકરણ જે ત્રીજા ભાગમાં આપ્યું છે ને, એ સ્પષ્ટીકરણ આપવાની પાછળ શું કારણ બીનું આપસમાં ચર્ચા થઈ એટલે સ્પષ્ટીકરણ માટે એમણે ખાસ આગ્રહ રાખ્યો. એટલા માટે ત્રીજા ભાગમાં કેટલાક ગંભીર વિષયના બોર ઉપર સ્પષ્ટીકરણ કાઉન્સમાં આપ્યું છે. એટલા માટે એમણે ચોખવટ કરવા માટે અમુક કરીને તો લખાણ મોકલેલું છે. પછી દાતાઓની નામાવલી ત્યાર પછી સોગાનીજીનું જીવન ચરિત્ર છે. શ્રી નિહાલચંદ્રજી સોગાની વ્યક્તિત્વ એમ કર્તૃત્વ, એટલે એમનું વ્યક્તિત્વ શું હતું, વ્યક્તિપણો શું હતું ને એમણે કર્યું શું, એના ઉપર વિસ્તારથી વાત લીધી છે. રાજસ્થાન થી પુનિત પુણ્ય વસુંધરા અનેક ધર્માત્માઓ કી જન્મ વ કર્મભૂમિ હે. રાજસ્થાનની જે પુનિત પૃથ્વી છે એટલે પવિત્ર પૃથ્વી છે, એના ઉપર અનેક ધર્માત્માઓએ જન્મ લીધો છે અને અનેક જન્માત્મા ધર્માત્માઓએ પોતાના કાર્યને એટલે સાધનાને કરી શકે. એમાં રાજસ્થાનમાં તો ઘણા થઈ ગયા, જેમ કે ટોડરમલ જે થઈ ગયા, પંડિતો કરતા ધર્માત્માઓ થઈ ગયા, ધર્માત્માઓ થઈ ગયા, જ્ઞાની થઈ ગયા. તો એમાં ટોડરમલજી છે, હમણાં 150-200 વર્ષ પહેલાં ટોડરમલજી થઈ ગયા, એ પહેલાં 250 વર્ષ પહેલાં દીપચંદજી થયા, એવા ઘણા ઘણા થઈ ગયા છે. જયચંદજી થયા છે, ઘણા થઈ ગયા છે, બુદ્ધજનજી છે, પછી આ દોલતરામજી છે, એ બધા ક્યાં થઈ ગયા. यहाँ का ऐतिहासिक नगर अजमेर अपनी प्राकृतिक छटा के साथ साथ विविध कला संस्कृतियों के केंद्र के रूप में प्रसिद्ध है. त्या जी अजमेर छे ज्यां सोगानी जी रहता था, ये मोटू शहर छे राजस्थान ना, जे पांच मोटा शहर छे एमां अजमेर पण एक मोटू शहर छे. अने प्राकृतिक सौंदर्य ઘણું સારું છે, ફરતી પહાડી છે, આ બાજુ પશ્ચિમ બાજુ એક મોટું સરોવર છે, પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વમાં છે, અન્નસાગર લેક કહેવાય છે. હા, પુષ્કર તો થોડાક 10-20 માઇલ છે, પણ આ તો એને અડીને જ તે શહેરને અડીને એક મોટું સરોવર છે, અન્નસાગર લેક કહેવાય છે. અને ફરતી પહાડીઓ છે એટલે કુદરતી સૌંદર્ય પણ ફરતું સારું છે અજમેરને ફરતું. અને વિવિધ કળા અને સંસ્કૃતિઓની પણ કેન્દ્ર છે. અહીંયા પ્રાચીન કાળથી મૂળ દિગંબર જૈન ધર્માવલંબી ભી પ્રચુર સંખ્યામાં નિવાસ કરતે રહે હૈ. ત્યાં મૂળ દિગંબરોની વસ્તી પણ સારી છે. આજે પણ લગભગ 15 જેટલા મંદિર છે. સ્વામીજીનું તો બહુ મોટું મંદિર છે, પાકચંદજી સ્વામીનું. યહાં ઉન લોગોને અપને ધર્મ આરાધના કે નિમિત્ત અપને 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 આરાધ્ય દેવો કે કઈ ગગનચુંબી શિખરબદ્ધ જૈન મંદિરો કે નિર્માણ કરાયા હૈ. એટલે એ દિગંબર મંદિરો, મોટા મોટા મંદિરો પણ ત્યાં છે. જો વસ્તુ શિલ્પ વ કલાત્મક સૌંદર્ય કી દ્રષ્ટિ છે ભારત વિખ્યાત હૈ. આ સ્વામીજીનું મંદિરમાં તો બહુ પ્રસિદ્ધ છે. અને જે સમવસરણ છે એ ઘણું સારું બનાવ્યું છે પાકચંદજીના મંદિરમાં. અમારે પ્રસ્તુત ચરિત નાયક નિકટ મોક્ષગામી ધર્માત્મા શ્રી નિહાલચંદ્રજી સોગાની, એટલે ચરિત નાયક એટલે આ ગ્રંથમાં જેની મુખ્ય વાત છે એને ચરિત નાયક કહેવામાં આવે. નિકટ મોક્ષગામી છે, ધર્માત્મા છે, જિનકે લીએ ઇસ आलेख में श्री सुगानी जी शब्द प्रस्तुत किया है, ये निया चंद्र जी सुगानी माथे कि यही जन्मभूमि है, हमनो जन्म अजमेर माथे वासे। यद्यपि सुगानी परिवार की अनेक पीढ़ियों की जन्मभूमि अजमेर ही रही है, तथापि यह कहना कठिन है कि अतीत में उनके पूर्वज कब और कहां से आकर यहाँ बसे। एमना घणी पीढ़ियों से वसेला है, पहला कौन ने क्यारे आव्युं ए कही शकाय एवुं नथी। श्री सुगानी जी के पिता श्री नेमीचंद्रजी सोगानी, एमना पितानुं नाम हतुं न्यालचंद्रजी नेमीचंद्रजी। धर्मनिष्ठ सरल मना व संतोषी वृत्ति के व्यक्ति थे। एमना पिताजी नो सामान्य स्वभाव लीधो छे, प्रकृति धर्मनिष्ठ हता, सरल मन वाला हता, संतोषी वृत्ति वाला हता। उनके अन्य तीन सहोदर थे, तो बीजा त्रण भाई पण एमने हता। कोने नेमीचंद्र जी ने એટલે આમના ત્રણ બીજા પિતાજી ને સિવાય બીજા ત્રણ એમના ભાઈઓ હતા। उन्होंने आजीविका के साधन हेतु गोटा किनारी का हस्तशिल्प अपनाया। ये हमने कुटुंब में कोई धंधो हे हस्तशिल्प ना गोटा किनारी है कारीगरी नु काम छे। परिवार मध्य वित्तीय स्थिति वाला था, એટલે વિત્ત એટલે પૈસા, મધ્યમ કક્ષાના, આર્થિક સ્થિતિ મધ્યમ હતી એમના પરિવારની। કોઈ બહુ શ્રીમંત પણ નહોતા, બહુ ગરીબ પણ નહોતા। શ્રી નેમીચંદ્રજી કી પ્રથમ પત્ની શ્રીમતી સુરજબાઈ કા બાલ્યવસ્થા મેં હી નિધન હો જાને છે, એટલે પહેલાં તો નાની ઉંમરમાં લગ્ન થતા ને, બાળક બાલિકા હોય ત્યાં લગ્ન કરી નાખે, એ બાળપણમાં જ ગુજરી ગયા છે પહેલાં પહેલી પત્ની એમની। એટલે એમનો દૂસરા વિવાહ ગગરાના ગ્રામ કે કાસલીવાલ પરિવાર કી કન્યા કિશનીબાઈ કે સાથ કિયા ગયા। આ કિશનીબાઈ સુગાનીજીના માતુશ્રી છે, એ બીજી વારના એમના પત્ની હતા, એમના પાત્ર। ઉસને ચાર પુત્ર વો એક પુત્રી કો જન્મ દિયા, સુગાનીજી સહિત ચાર પુત્ર અને એક એમને એક બહેન હતા, જેમને શ્રી નિહાલચંદ્રજી દૂસરે નંબર કે પુત્ર છે। ચાર પુત્રમાં નિહાલચંદ્રજી બીજા નંબરના હતા। આ એક એમના કુટુંબનો યાદ છે, એ સૌથી મોટા છે એમનાથી, એ ત્યાં મોટા એડવોકેટ છે, મ્યુનિસિપાલિટીમાં પણ પ્રમુખ તરીકે અજમેરમાં ઘણા વર્ષ રહેલા છે, અજમેરમાં છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે સુગાનીજી કરીને। પણ અત્યારે વૃદ્ધાવસ્થામાં છે, નહીં તો અત્યારે તો વૃદ્ધાવસ્થામાં બીજા બે છે એમાં એક કદાચ ગુજરી ગયા છે, ને એક છે બહુ ખ્યાલ નથી, ત્યાં સુધી એક દિલ્હીમાં છે, બીજા એક કલકત્તામાં હતા એ વખતે હતા ત્યારે, અત્યારે તો ખ્યાલ નથી કેવી રીતે છે। આજના દિવસે આપણે તો મોકલું હોય, રમેશભાઈએ તો કદાચ મોકલું, આપણે તો કોઈ આપણા કુટુંબ સાથે પરિચય હજી નથી। સન 1912 વૈશાખ સુદ 11 વિક્રમ સંવત 1969 કે દિન વિધિ કી કિસી ધન્ય પલ મેં બાલક નિહાલ કા જન્મ, બાલક નિહાલ કો જન્મ દેકર ઉનકી માતાશ્રી કી કોંખ ભી નિહાલ હો ગઈ। એમનું નામે નિહાલ છે ને એમને માતા દે પણ નિહાલ થઈ ગયા કે એમને જન્મ આપીને 1991 માંથી 12 જાય તો કેટલા થાય, 79 વર્ષ થયા હોય, જીવતા હોય તો અત્યારે 1900 આમ 1969 ને 1979 ને ઉમેરી દો તો 2048 થાય, 2048 એટલે 47 થાય, આ લોકોને તો 48 થઈ ગયું, આપણે 47 આ લોકોને 48 થઈ ગયું, લોકો ચૈત્ર મહિનાથી વ્રત બદલે છે. બાલક કા મનોહર રૂપ વ સૌમ્ય નિશ્ચલ મુદ્રા સભી કો સહજી મોહિત કર ડાલતી. બાલપણથી પણ એમનો જે મુખાકૃતિ વગેરે સૌમ્ય અને મનોહર હતું. બાલક કી બાલ સુગમ ચંદ્રકલાએ વ ચેષ્ટાએ ભી સભી કા મન કો ભાતી રહેતી. ભાવિ મહાનતા કે પાદ સ્પર્શિત રજકણ ભી માનો ગૌરવાન્વિત હો ધન્ય હોવે. એટલે એમની જે ભવિષ્યની માનતા છે એ માનતાને લઈને એમનાથી સ્પર્શાયેલા જે રજકણ છે બાળપણમાં એ પણ જાણે ગૌરવાન્વિત હોવા અને ધન્ય થયા. શ્રી સુગાનીજી જન્મજાત અસાધારણ પ્રતિભા કે ધની વિચક્ષણ વ મેધાવી રહે. એ પહેલેથી જ તેઓ સાધારણ પ્રતિભાશાળી હતા, વિચક્ષણ હતા અને બુદ્ધિ મેઘાવી એટલે ઘણા બુદ્ધિમાન હતા. પરિણામ તો ઉન્હોને અતિ અલ્પ પ્રયાસ સે યથેષ્ટ લૌકિક શિક્ષા પ્રાપ્ત કરલી. એને કારણે એમને બુદ્ધિમત્તાને કારણે એમને થોડા પ્રયાસમાં જ એમને લૌકિક શિક્ષા એટલે ઇન્ટર સુધી ભણેલા છે. કોલેજમાં ઇન્ટર સુધી ગયા છે, પછી આગળ નથી ભણ્યા. એ સહજ ચેતના જિજ્ઞાસુ વૃત્તિ નિર્ભીક કાર્યનિષ્ઠ વ પરિશ્રમશીલ હોને કે સાથ 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 ધૂન કે ધની બી છે. આ એમની પ્રકૃતિ હતી, ધૂની હતા, જિજ્ઞાસુ હતા, નિર્ભીક એટલે જેને ભય ન હોય એવા હતા, નિર્ભય હતા, કાર્યનિષ્ઠ એટલે કાર્યની અંદર નિષ્ઠાવાળા હતા, પરિશ્રમ કરવા વાળા હતા, પણ સાથે ધૂનવાળી એમની પ્રકૃતિ હતી. જે કામ એમણે લીધું હોય એ કરે છૂટકો, અધૂરું ન મૂકે, પૂરું કરે તો એની ધૂન ચડી જાય. કિસી કાર્ય કો પ્રારંભ કર દેને સે દેને બાદ ઉસે પૂરે કિયા બિના ઉને ચેન કહીએ કહા. એમને ચેન નહોતું પડતું, જે કામ શરૂ કર્યું એ પૂરું કરવું જ, પૂરું કર્યા વગર એમને હક ન પડે, ક્યાંય ચેન ન પડે. આ એક એમની ધૂનની પ્રકૃતિને લઈને પરિસ્થિતિ હતી. આ બધું એમના કુટુંબમાંથી જાણવા મળેલું એટલે આ પ્રમાણે એમની જીવન વૃતાંત તૈયાર કરેલો. સાચું લખાણ ત્યાંથી એ લોકો મોકલ્યું છે, પછી આપણે જરા મઠારીને સરખું કરેલું છે. ઈસવીજ પારિવારિક દાયિત્વ બોધને પુણ્ય પરિવાર કે ઉપજીવન કે નિર્વાહ હેતુ સહયોગી બના દિયા. તો ઉન્હોને અજમેર મેં એક દુકાન પર નોકરી કરના સ્વીકાર કર દિયા. જે એમની છેલ્લી દુકાન હતી એ દુકાનમાં એ નોકરી કરતા હતા. એટલે ભણતા ભણતા પછી એમની જે પારિવારિક જવાબદારીઓ આવી, કુટુંબની જવાબદારી આવી માટે, એટલે એમને ઉપજીવન એટલે આજીવિકાના નિર્વાહ માટે એમણે અજમેરમાં જ કોઈ એક દુકાન પર નોકરી સ્વીકાર કરી દીધો. ઉનકી પ્રમાણિકતા, પ્રબંધપટુતા, વ્યવહાર કુશળતા, કર્તવ્ય નિષ્ઠતા આદિ સદગુણો સે પ્રભાવિત હોકર દુકાન માલિકને પરિસ્થિતિવશ કાલાંતર મેં અપની દુકાન કા સ્વામિત્વ હી શ્રી સુગાનીજી કો સોંપ દિયા. જે દુકાનમાં નોકરી કરતા હતા એ દુકાનનો માલિકને છોડી દેવું હતું, ધંધો છોડી દેવો હતો, આગળ જતા મારે ધંધો નથી કરવો, કામ કરવું હશે, કંઈ નિવૃત્તિ લેવી હશે તમે, તો પછી અમને દુકાન સોંપી દીધેલી, ખંડી લીધી. એમ સમજો, જે દુકાનમાં એ નોકરી કરતા હતા એ દુકાને અમને લઈ લીધી, માલિક છે એ છૂટા થઈ ગયા. પણ મેં એમને જોયું કે આ માણસ પ્રમાણિક છે અને અવસ્થાની દ્રષ્ટિએ બધી રીતે બહુ કુશળ માણસ છે, કર્તવ્યનિષ્ઠ છે, તથાપિ ઉનકે બાલ્યાવસ્થા સે હી વિલક્ષણ પ્રકૃતિ છે. કાર્ય નિષ્પન્ન હોતે હી વે ગંભીર હો, એકાંત મેં બેઠ કિની વિચારો મેં ખો જાયા કરતે છે. શું છે કે દુકાનમાં પણ એ કોઈ વિચારોમાં ખોવાયેલા ને ખોવાયેલા રહેતા, એવી એક વિલક્ષણ પ્રકૃતિ હતી કે કોઈ કામ થઈ ગયું પછી પછી વિચારે ચડી જાય. ઉનકી ભીતર તક ઝાંક લેને વાલી તેજ આંખે, સમાધિસ્થ સે રહેતે અધર સંકુટ, ઉનકી જિજ્ઞાસુ વૃત્તિ કો રેખાંકિત કરતે રહેતે. એમની જે પ્રકૃતિ છે એ એમના ચહેરા ઉપરથી, એમની આંખો ઉપરથી, એમના ઓઠ ઉપરથી પણ સમજી શકાય છે કે કેટલા જિજ્ઞાસુ હતા. ઉનકી એસી વૃત્તિ ઘર કે બળો કે વિસ્મિત કરતી ત્યાં સાલતી હતી. એમના ઘરમાં આશ્ચર્ય લાગતું હતું કે આ કંઈક વિચિત્ર પ્રકારના એમનું કંઈક જે પદ્ધતિ છે એ વિચિત્ર પ્રકારની લાગે છે. એવું આશ્ચર્ય લાગતું ઘરમાં બધાને, તેને થોડાક જુદા પડી જતા સામાન્ય વ્યક્તિથી એ પહેલાંથી જુદા પડતા. શ્રી સુગાનીજી કા સન 1934 મેં 22 વર્ષ કી વય મેં અજમેર કે હી કાસલીવાલ પરિવાર કી કન્યા અનુપ કુંવર કે સાથ વિવાહ હુઆ. એ અત્યારે જીવે છે એમના પત્ની. 1934 માં 22 વર્ષની ઉંમરે એમને લગ્ન કર્યા હતા. કાલક્રમ મેં ઉનકે દાંપત્ય જીવન છે 5 પુત્રો વે 3 પુત્રીઓ ને જન્મ દિયા. જિસમે છે પ્રથમ પુત્ર કા 4-5 વર્ષ કી અલ્પાયુ મેં તથા 2 પુત્રીઓ કા શ્રીમતી આશાલતા વ કુમુદતા ઉનકે વિવાહ ઉપરાંત નિધન હો ગયા. એટલે મેં 5 પુત્રો અને 3 પુત્રીમાંથી 1 પુત્રો અને 2 પુત્રીઓ અત્યારે નથી. એ બંને લગ્ન થયા પછી ગુજરી ગયા છે. પુત્ર છે તો બહુ 4-5 વર્ષની બાલ્ય અવસ્થામાં. વર્તમાન મેં સબસે બડો પુત્ર છે રમેશચંદ્ર, તો ઉનકે 3 અનુજ ક્રમશઃ શ્રી નરેશચંદ્ર, શ્રી અશોક કુમાર તથા શ્રી અનિલ કુમાર તથા પુત્રી શ્રીમતી કુસુમલતા મોજુદ હૈ. એક બેન છે અને 4 ભાઈઓ છે. ઓર વે સભી અપને પૂજ્ય પિતાશ્રી કે નિર્દિષ્ટ પદ પર આને કા પ્રયાસ કર એ લોકો આવવાનો પ્રયત્ન અહીં સુધી એમના જે સાંસારિક જીવનનો ટૂંકો ઇતિહાસ છે. અહીંથી પછી એમનો મંથન કાળ એમનું જે ધાર્મિક જીવન શરૂ થાય છે એ વિશે અહીંથી
પ્રકાશના ભગવાન પ્રસંગે એક શબ્દ એક